તારીખ 2/10/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 8 સળંગ પ્રવચન નંબર 31
પેરેગ્રાફ શરૂ કર્યો છે અને મથાળે એટલી વાત લીધી છે કે નિજ શ્રદ્ધા આવતા નિજ અવલોકન થાય, એટલે અહીંયા પોતાની રૂચિ પ્રગટે તો અનુભવ થાય અને આ શ્રદ્ધા અથવા આ રૂચિ પોતાના સ્વરૂપથી અંદરની ઓળખાણથી થાય છે. તે કેવી રીતે થાય છે એ વિષય લીધો ત્યારે આત્માના અસ્તિત્વને શોધવા માટે શરીરાદિ નવકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મની ગુફા સુધી શોધને લીધી છે. શરીરમાં આત્મા નથી, નવકર્મમાં દ્રવ્યકર્મમાં નથી. ભાવકર્મ કે જે જીવના પરિણામ છે, ત્યાં ભાવકર્મ ગુફામાં રાગદ્વેષ મોહના પ્રકાશમાં છુપાયેલું સ્વરૂપ કહે છે. શું કીધું? કે ભાવકર્મ ગુફા છે, એ ભાવકર્મમાં તો એકલા રાગદ્વેષ મોહ છે, પણ એમાંય સ્વરૂપ છુપાયેલું છે. સમયસારની 13મી ગાથામાં નવ તત્વમાં છુપાયેલી ચૈતન્ય જ્યોતિ એવું નામ લીધું છે. તો નવ તત્વમાં પુણ્યપાપ આશ્રવ બંધ છે, કે પુણ્યપાપ આશ્રવ બંધમાં પણ ચૈતન્ય જ્યોતિ છુપાયેલી છે, કે હા એમાં પણ ચૈતન્ય જ્યોતિ છુપાયેલી છે. કેવી રીતે એને શોધવી? કે ભાવકર્મ ગુફામાં રાગ દ્વેષ મોહના પ્રકાશમાં છુપાયેલું સ્વરૂપ કહે છે કે તે રાગ દ્વેષ મોહનો જે પ્રકાશ એટલે પ્રગટ થવું, અહીંયા પ્રકાશ એટલે જ્ઞાન નહીં, રાગ દ્વેષ મોહના પ્રગટપણામાં છુપાયેલું સ્વરૂપ છે, તે પ્રકાશ એટલે તે પ્રગટપણું તારાનાથનો અશુદ્ધ સ્વાંગ છે. ત્યાં એ જુદો સ્વાંગ, વિરુદ્ધ ભાવનો સ્વાંગ સજીને આત્મા ત્યાં ઊભો છે. ત્યાં આત્મા છે, પણ એનો સ્વાંગ એને જોઈએ એવો નથી. જે સ્વાંગ એનો હોવો જોઈએ તે નથી. એક અશુદ્ધ સ્વાંગ, રાગદ્વેષ મોહનો વિરુદ્ધ વેશ પહેરીને એ રહેલો છે ત્યાં. તેમાં તું ખોજ, ત્યાં છે એટલે એને ત્યાં તું શોધ, એમાં તું શોધ. ભય ન પામ, અથવા નહીં મળે, મળશે કે નહીં એવી શંકા અને ભય ન કર. જ્યાં શંકા છે ત્યાં ભય છે, જ્યાં શંકા ત્યાં ગણસંતાપ. નિશંકપણે, નિશંક થઈને તું ખોજ, નિશંકપણે શોધ ચલાવ, ભય ન પામ. આ રાગ દ્વેષ મોહની દોરી સાથે જઈને ખોજ. કેવી રીતે? એ હવે લેશે કે આ રાગ દ્વેષની મોહની દોરી, એ દોરીનો દોરનાર એમ લેવું છે. આયા દોરીને નહીં, પણ એ દોરીનો જે દોરનાર છે તેને શોધ. એટલે કે કેવી રીતે? કે આ રાગ દ્વેષ મોહની દોરી જે પ્રદેશમાંથી ઉઠી તે જ તારો નાથ છે. દોરીને ન દેખ, જેના હાથમાં દોરી છે તેને વળગે તુરત જ મળશે. નામ લીધું છે. શું કહ્યું કે જે ક્ષેત્રમાંથી રાગદ્વેષની ઉત્પત્તિ થઈ રહી છે એ ક્ષેત્ર છે, એ આત્માનું ક્ષેત્ર છે. ક્ષેત્ર સ્વભાવ છે એને શાસ્ત્રીય ભાષામાં અસ્તિત્વ સ્વભાવ કહે છે. અસ્તિત્વ છે એ દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિ જ્યારે નિજ અસ્તિત્વને વિષય કરે છે ત્યારે પરિણામ બધા જ ગુણોમાં શુદ્ધ થવા લાગે છે. એટલે કે ત્યારે પુરુષાર્થ પણ જોર કરે છે, પુરુષાર્થનું પરિણમન પણ ત્યારે જ બળ કરે છે. આમ હોવાથી રાગદ્વેષ ઉપરથી જ્યાંથી રાગદ્વેષ થાય છે, જેમાં રાગદ્વેષ થાય છે, એ તો કોઈ અસ્થિ ધરાવનાર પદાર્થ છે. એમ ક્ષેત્રની વાત સીધી લીધી. અધ્યાત્મના પ્રકરણમાં જેમ જ્ઞાનને દૂર કરી શકાતું નથી, જ્ઞાન પદને, તેવી જ રીતે અસ્તિત્વનું એક પદ છે. અસ્તિત્વનું પદ એવું છે કે જેમાં હું પણ થાય છે. જ્ઞાન માત્ર આત્મા એમ કહેતા હું જ્ઞાન માત્ર આત્મા એમ લેવાનું છે. જ્ઞાન માત્ર આત્મા એટલે કોઈ ત્રીજા ધણીની વાત છે એમ નથી. હું જ્ઞાન માત્ર આત્મા એમ જો આવે તો જ એને પોતાની સમીપ જવાનો પ્રસંગ છે, સ્વરૂપની સમીપ જવાનો પ્રસંગ છે. અને હુંપણામાં જીવને રસ ઉપજે છે. પોતાનું હોય, પોતાપણું હોય, ત્યાં જીવને રસ ઉપજે છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે, દર્શન સ્વભાવી છે, આનંદ સ્વભાવી છે, અસ્તિત્વ સ્વભાવી છે, ધ્રુવ સ્વભાવી છે, એમ અનેક પદથી વિચાર કરવા છતાં પણ જ્યાં સુધી એમાં અહંપણું સ્થપાતું નથી, એટલે કે જ્યાં સુધી એના અસ્તિત્વનું ગ્રહણ થતું નથી, સત્તા અને હૈયાતી પકડાતી નથી, ત્યાં સુધી એ બધા વિકલ્પ જ રહે છે, અધર અધર. ત્યાં સુધી અનુભવની સમીપતા થતી નથી, અનુભવ થતો નથી. એટલે અસ્તિત્વ અને પ્રદેશ એ પરિણામને આધારભૂત ભાવ છે કે જેના અસ્તિત્વ ઉપર, જેના આધારથી પરિણામ શુદ્ધ થઈને પરિણમવા લાગે છે. અહીંયા અંતરશોધનો વિષય છે અનુભવ પ્રકાશમાં. ત્યાં પણ પ્રદેશની વાત શરૂ કરી દીધી છે કે જે પ્રદેશથી તે દોરી ઉઠી, એટલે જે પ્રદેશથી રાગ દ્વેષ મોહની વૃત્તિનું હલનચલન દેખાય છે, રાગ દ્વેષ મોહની પરિણતિનું ચલન દેખાય છે, ચાલતું પરિણમન દેખાય છે, એ ક્ષેત્ર છે. ત્યાં તારો નાથ એટલે ત્યાં જ તારું સ્વરૂપ છે, ત્યાં જ તું છો. હવે એ છોડીને, એ પ્રદેશ છોડીને, તારે ક્યાંય શોધ, તારી સત્તા છોડીને, અસ્તિત્વ છોડીને તારે ક્યાંય શોધ કરવાનું રહેતો નથી. આ અંતરશોધનો વિષય મર્યાદિત કરી નાખ્યો. કોઈ અન્ય ક્ષેત્રમાં, મંદિરમાં કે મહાવિદ્ય ક્ષેત્રમાં, ક્યાંય ત્યાં તારા આત્માની શોધ ચલાવવાથી ક્યાંય શોધ મળે એવું નથી. હવે અહીંયા દોરી એટલે રાગ દ્વેષના હલનચલનથી ક્ષેત્ર સુધી પહોંચાડતા એક એવી સૂચના કરી કે એ ક્ષેત્રને જોતા તો પછી રાગ દ્વેષ મોહને ભૂલી જજે, એને નહીં જોતો. જેમ કોઈ આંગળી ચીંધે છે કે આ જગ્યાએ વસ્તુ છે, ત્યારે તે જગ્યા બાજુ જોવાય છે, આંગળી બાજુ જોવાનું તરત છોડી દેવાય છે. જેને શોધવું છે એને જોવાય છે, પણ ચીંધનારને છોડી દેવાય છે. એમ રાગ દ્વેષની સામે જોવાનું નથી. દોરીને ન દેખ એમ કરીને લીધું છે. જેના હાથમાં દોરી છે તેને વળગી તુરત મળશે, અથવા જેની હયાતીને લઈને, જેના કારણને લઈને જે રાગ દ્વેષનો જે પ્રદેશમાંથી ઉત્પન્ન થયા છે તેને વળગે, એટલે તેનો આશ્રય લેવાથી, આ હું છું એમ અંદરમાં તેનો આશ્રય લેવાથી તરત મળશે. તરત મળશે એટલે તરત જ, પછી ત્યાં કાંઈ નહીં મળવા માટે બીજો સમય નથી, તરત જ મળશે. જેના હાથમાં દોરી છે તેને વળગે, વળગે એટલે તેમાં હું પણ કરીને અભેદભાવ થવાથી તરત જ તને તેનો અનુભવ થશે. મળશેનો અર્થ એ છે કે તરત જ તને, તત્કાળ તને અનુભવ થશે. તારો નાથ નિજ જ્ઞાન મહિમાને છુપાવીને બેઠો છે. તારું જે સ્વરૂપ છે એમાં તો સ્વજ્ઞાનનો અનંત મહિમા છે, સ્વજ્ઞાનનું અનંત સામર્થ્ય છે. એવા બેહદ સામર્થ્યને, અવર્ણનીય સામર્થ્યને ધારણ કરીને પણ છુપાઈને બેઠો છે. રાગ દ્વેષના ધુમાડામાં ચૈતન્ય અગ્નિ દેખાતો નથી, છુપાઈ ગયો છે, આવૃત થઈ ગયો છે, દેખાતો નથી, આડસ છે. અગ્નિ નથી એમ નથી, વાદળાની પાછળ સૂર્ય નથી એમ નથી, પણ જેને એવા સ્થાનમાં રહેવાનું થાય છે કે વચ્ચે વાદળા આવે છે એને સૂર્ય દેખાતો નથી, એમ જે રાગ દ્વેષ આડા આવે એવી રીતે રાગ દ્વેષની આડસમાં ઊભો છે હું પણ કરીને, ત્યારે એને ચૈતન્ય અનંત જ્ઞાન મહિમા ધારી આત્મા દેખાતો નથી. હું પણ એમાં કર્યું છે એ એની આડસ છે. રાગ દ્વેષ મોહ ચારિત્ર મોહના જ્ઞાન દશામાં છે, પણ ચૈતન્યને જોવા અનુભવવા એ રાગ દ્વેષ એને નડતા નથી, એની આડસ એને નથી થતી. છે તો એને પણ ચોથા ગુણ સ્થાને તો જીવા અજ્ઞાની ના દેખાય એવા જ્ઞાની ના દેખાય. પૂજા ભક્તિ સ્વાધ્યાયનો રાગ, બારમા જે પ્રકારનો પૂર્વકર્મનો ઉદય બીજાને હોય ને આને હોય એવો રાગ, એવો દ્વેષ, એવો મોહ, બધું એવું દેખાય, સરખું દેખાય. પણ એકને આડસ છે રાગ દ્વેષ મોહમાં હું પણ કરીને રહ્યા છે, એવા જીવોને ચૈતન્ય આત્મા દેખાતો નથી. જે એની ઉપર છે, વાદળાની ઉપર લઈને જાય છે તો નીચે ઘટાટોપ અંધારું હોય, હળા દિવસે ઉપર પૂરેપૂરો સૂર્યનો પ્રકાશ હોય છે, ત્યાં ને કઈ વાદળા નડતા નથી. એમ રાગ દ્વેષની ઉપર જે આવી ગયા, રાગ દ્વેષ નીચે રહી ગયા, પોતે એનાથી પર થયા, ઉપર આવ્યા એટલે એનાથી પર થયા, ભિન્ન પડ્યા, ભિન્ન પડ્યા એટલે એનાથી પર થયા, ત્યારે એને અપરોક્ષપણે પ્રત્યક્ષપણે પોતાનો શુદ્ધ આત્મા ચૈતન્ય સ્વભાવ વેદન ગોચર થાય છે, અનુભવ ગોચર થાય છે. એ રાગ દ્વેષમો એના પોતાના અવલોકનને અનુભવને અટકાવી શકતા નથી. પ્રત્યક્ષ આજે પરોક્ષ છે એવું નહીં, એને અપરોક્ષ કહીએ, નાસ્તિથી પરોક્ષ પણ નહીં તેને અપરોક્ષ કહીએ, અને પ્રત્યક્ષપણું અસ્થિથી કહીએ, નાસ્તિ નાસ્તિ બંનેથી. શું કહે છે, તારો નાથ એટલે તારું સ્વરૂપ, અનંત મહિમાવંત તારું સ્વરૂપ નિજ જ્ઞાન મહિમાને છુપાવીને બેઠો છે, એટલે એટલી ને એટલી એની કિંમત છે. મહિમા એટલે મૂલ્ય, નિજ જ્ઞાન અનંત મૂલ્યવાન અનંત મહિમાધારી આશ્ચર્યકારી મહાપદાર્થ પોતે પોતે જૈન પરમેશ્વર છે. મૂળમાં તો અંદરમાં પોતે જૈન પરમેશ્વર છે,
બરોબર,
પોતે જ જિનેન્દ્ર છે. સિદ્ધ પદ સ્વરૂપે સાક્ષાત
પોતે જ
પોતે જ છે. તે પોતાના સ્વરૂપને છુપાવીને બેઠો છે, પ્રગટ નથી, એવી અવસ્થા એની પ્રગટ નથી, એટલે એ સ્વરૂપે છુપાઈને બેઠો છે. પણ છે ખરો, મોટી વાત એની હયાતીની છે. તેને તું પીછાણ, તેની તું પહેલા ઓળખાણ કર. એવા નિજ સ્વરૂપની, અનંત મહિમાવંત નિજ સ્વરૂપની તું પીછાણ કર. નિજ જ્ઞાન મહિમા લીધો ને, નાયકની ચર્ચા ચાલે છે પૂરી બેનશી સાથે, ત્યારે એવી વાત કરે છે કે જ્ઞાયક આત્મા જ્ઞાયક છે, એટલે લુખો જ્ઞાયક છે એમ ભાવમાં ન આવવું જોઈએ,
બરોબર.
પણ એ જ્ઞાયક એટલે અનંત મહિમાવંત જ્ઞાયક છે એમ લક્ષમાં આવવું
જોઈએ.
ભાવમાં એવો જ્ઞાયક કહેતા એના મહિમા સહિતનો ભાવ ઉપજવો જોઈએ. નાયક નાયક એમ લુખું જ્ઞાયક, નાયક વિકલ્પનું પરિણમન થાય, એથી કાંઈ નાયકની સમીપ નહીં જવાય એમ કહે છે,
બરોબર.
જ્ઞાયકને ઓળખતા જ્ઞાયકનો મહિમા આવશે તો જ્ઞાયકની સમીપ જવાશે, નેત્ર જ્ઞાયક ની સમીપ જવાશે. એટલે અહીંયા જ્યાં શોધ થઈ ત્યાં કહે છે કે મહિમાધારી આત્મા છે. શોધનો વિષય છે એ નિજ જ્ઞાનના મહિમાધારી આત્મા છે, એને અનંત અનંત મહિમાવંત એ તત્વ છે. એનો મહિમા લઈને આશ્ચર્યકારી અને અદ્ભુત થી અદ્ભુત એ સ્વરૂપ છે, એ સ્વરૂપને તું ઓળખ, એની હું પીછાણ કર, એની પરખ કરતો. જેમ રફમાં હીરાની પરખ કરવામાં આવે છે, હીરાનો જે પથ્થર છે એને રફ કહે છે, એની અવસ્થામાં હીરો નથી અત્યારે. હીરાનો જે પથ્થર છે એમાં હીરો બનેલો તૈયાર નથી, છતાં એમાં હીરો છે છુપાયેલો. એનો જે પારખું છે એને પકડે છે. પરખનો વિષય બહુ મોટો છે. સામાન્ય પથ્થર જેવો પથ્થર દેખાય, એવા પથ્થર ઘણા દેખાય, છતાં જેમાંથી હીરા બને છે તે હીરાનો પથ્થર છે, બાકીના બધા પથ્થરની કોઈ કિંમત નથી. તો એની કિંમત થાય છે,
બરોબર.
પરખ કરે ત્યારે પરખ કરવામાં કિંમત થવાની વાત સાથે સાથે જોડાયેલી છે, દૂર રહેતી નથી. નહીં તો જો કિંમત ન થઈ તો પરખ્યું શું, તો કઈ પરખવાનો પ્રશ્ન રહેતો નથી. કિંમત થઈ એ પરખવામાં ની ફલશ્રુતિ છે. પરખવાની ફલશ્રુતિ એ છે કે એની કિંમત થાય છે,
બરોબર.
જ્યારે આત્મા ઓળખાય છે અનંત મહિમાવંત, ત્યારે ઓળખનારને અનુભવ થયા પહેલા ઓળખાતા મેં એનો અનંત મહિમા ઉપજે છે,
બરોબર.
અપૂર્વ મહિમા ઉપજે છે કે અરે આ તત્વ કોઈ અપૂર્વ તત્વ છે, પહેલા નહીં લક્ષમાં આવેલું આ તત્વ છે, નહીં સમજમાં આવેલું આ તત્વ છે,
બરોબર.
કે જેના અપૂર્વ મહિમાના ફળમાં સમ્યક દર્શન આદિ બધી દશાઓ પ્રગટવા લાગી જાય છે, એનો વિકલ્પ પણ કરવો પડતો નથી કે હવે મને સમ્યક દર્શન ક્યારે પ્રગટશે, એવો વિકલ્પ એને કરવો પડતો નથી. એવી સહજપણે ઉત્પન્ન થતી દશાનું મૂળ કારણ એની પરખ છે, એની ઓળખ છે, કે જ્યાં ઓળખાણની સાથે એનો મહિમા ઉત્પન્ન થયા વિના રહેતો નથી. ઓળખ થઈ એનું ચિહ્ન જ એ છે કે એને મહિમા, અપૂર્વ મહિમા ઉત્પન્ન થયો. શાસ્ત્રથી આત્માના સ્વરૂપની વાત ધારણામાં લીધી હોય પરલક્ષી જ્ઞાનમાં, તો એને તો પૂછવું પડે કે આત્મા આવો છે, એ વાત તો બરાબર છે, ખ્યાલમાં આવે છે, પણ એ વાત ખ્યાલમાં આવતી હોવા છતાં એનો મહિમા અમને કેવી, અમારે કેવી રીતે લાવવો એમ પૂછે. એનો મહિમા કેવી રીતે લાવવો? મહિમા કઈ પરાણે લાવવાની ચીજ છે? મહિમા કોઈ પરાણે કરવાની ચીજ થોડી છે. એ મહિમાવંત સ્વરૂપ છે. જો ખરેખર એ મહિમાવંત સ્વરૂપ તારી સમજમાં આવ્યું હોય તો તને મહિમા કેમ લાવવો એ પ્રશ્ન હોય શકે
બરોબર.
ને મહિમા કેમ આવે એ પ્રશ્ન જ્યાં સુધી લાવવો નહીં આવે, મહિમા કેમ આવે જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી ભલે આત્માની વાત શાસ્ત્રથી ધારી હોય, ધારણ ધારણામાં લીધી હોય, તો પણ પરખ સુધી જીવ આવ્યો. શું કે છે એટલે આમ જ્યાં પીછાણની પીછાવાની વાત આવે છે ત્યાં નિજ મહિમાને છુપાવીને બેઠો છે એવી વાત સાથે લીધી. આ ગુપ્ત જ્ઞાન થયું એટલે તારો નાથ છુપાયેલો રહેશે નહીં, આમ કહે છે. આને ગુપ્ત જ્ઞાન કહ્યું છે. અનાદિથી આવું જ્ઞાન જીવને થયું નથી. પોતાના નિજ સ્વરૂપની ઓળખ અથવા પરખ થઈ નથી, એટલે કે સાચો સ્વરૂપનો નિશ્ચય અથવા નિર્ણય થયો નથી. જેવું મહિમાવંત આત્મતત્વ છે એનો પ્રતિભાસ આવ્યો નથી, તેથી એને મહિમા ઉપજતો નથી. મહિમાનો પરિણમનમાં રૂચિ પણ પ્રગટી ગઈ છે, જ્ઞાન સ્વરૂપ સન્મુખ થયું છે, નિજ સ્વરૂપ સન્મુખ થયું છે, અને પુરુષાર્થ જાગૃત થયો છે. જેને સ્વરૂપની રૂચિ પ્રગટે એને તો રૂચિ અનુયાયી પુરુષાર્થ પ્રગટ્યા વિના રહે છે. એના સ્વરૂપ સન્મુખ જ્ઞાનમાં મુખ્ય મુખ્ય બધા ગુણો પરિણમવાની તૈયારીમાં આવી ગયા. પરિણમશે તો અનુભવ થશે ત્યારે અનંત ગુણ શુદ્ધ થઈને, પણ પૂર્વ તૈયારી બધી થઈ ગઈ. મંદિરમાં દર્શન કરાવે છે, વૈષ્ણવના મંદિરમાં એવી પદ્ધતિ છે. આ નાથ દ્વારા મોટા મોટા મંદિર છે ને, ત્યાં ભગવાનને શૃંગાર તો માર્ગ જ શૃંગાર માર્ગ છે. જેટલા કોઈ શૃંગાર કરવાના હોય દેવના એ બધા કરી લઈએ, પડદો પાડીને પાડેલો રાખીને
બરોબર
બુદ્ધિપૂર્વક થઈ તૈયારી થઈ ગયા પછી પડદો ખેંચે ત્યારે બધાને ભગવાનના દર્શન થાય. આ પૂર્વ તૈયારી તો થઈ જવી જોઈએ ને એમ કહે છે. દર્શન થયા, દર્શન થાય એ પહેલા અનંત દિવ્ય ગુણોનો જેને શૃંગાર છે, ઉદગળના આભૂષણોનો નહીં, ઉદગળના વસ્ત્રોનો નહીં. આ તો નામ એક સંપ્રદાયનું દિગંબર સંપ્રદાય છે, એટલે કોઈ વસ્ત્ર આભૂષણ નહીં, પણ અનંત દિવ્ય ગુણોનો થી જે શોભિત છે, જેનાથી શોભાયમાન પામે એને શૃંગાર કહે છે. શૃંગાર તો શોભા કરે છે ને, તો દિવ્ય ગુણોનો શૃંગાર છે એનાથી શોભાયમાન છે પરમેશ્વર પોતે. એ જ્યારે એને પોતાના મહિમા સહિત પોતાની ઓળખાણ કરી ત્યારે હવે આ ગુપ્ત જ્ઞાન થયું, આ જ્ઞાન થયું, આવું ઓળખવાનું જ્ઞાનમાં થયું છે. તેથી એને અહીંયા ગુપ્ત જ્ઞાન કહ્યું છે.
ગુપ્ત વાત હતી
કે અત્યાર સુધી જે જગતમાં પ્રસિદ્ધ નથી એવા પદાર્થનું જ્ઞાન થયું. જગતમાં લોકો એના મહિમાને સમજી શકતા નથી. માણસને શરીરનો મહિમા છે, ધનનો મહિમા છે, દરદાગીનાનો, જવેરાતનો મહિમા, સોના ચાંદીનો છે, કુટુંબ આબરૂનો મહિમા છે. જગતમાં જે જે વસ્તુ મોટી ગણાય છે, કહેવાય છે, અને જે જે પ્રસંગો મોટાઈના કહેવાય છે અને ગણાય છે, એ બધાની મહિમા અહીંયા હવે જીવ ખોવે છે.
બરોબર.
આ એકબીજું એનું પડખું છે. જ્યારે પોતાને નીચ પરોખથી પોતાની ઓળખાણથી પોતાની મહિમા આવે છે ત્યારે એને જગતમાં જેની મહિમા થઈ રહી છે એની મહિમા એને જાય છે. અસ્થિપૂર્વક નાસ્તિ થઈ ગઈ પહેલી વાલી જ્ઞાનમાં હું એવા જ્ઞાનને અહીંયા ગુપ્ત જ્ઞાન કહ્યું. કેમ કે હજી વાત બધું બહારનું એમને એમ છે. સંયોગોમાં કોઈ ફેર પડ્યો નથી, અંદરમાં ફેર પડ્યો. ગુપ્ત જ્ઞાન અંદરમાં થઈ ગયું. એટલે બહારના પ્રસંગો એમને એમ ઊભા છે, હજી એમને એમ ચાલુ છે, હજી અંદરમાં જીવે પડખું ફેર્યું છે. સ્વસન્મુખ થયો એવું એને ગુપ્ત જ્ઞાન થયું. અને આ ગુપ્ત જ્ઞાન થતાં હવે એ આત્મા છુપાયેલો રહે, અપ્રગટ રહે, અને એને પ્રત્યક્ષ અનુભવ ન થાય એમ બનશે
નહીં
એમ લઈ લીધું છે. ઓળખાણ અનુભવનું કારણ છે એ વાત અહીંયા સિદ્ધિ સાબિત કરી દીધી છે. શું કહ્યું કે આ ગુપ્ત જ્ઞાન થયું એટલે તારો નાથ છુપાયેલો રહેશે
નહીં,
એટલે તારું સ્વરૂપ હવે પ્રગટપણે અનુભવ ગોચર થયા વિના નહીં રહે, રહેશે નહીં. ત્યાં તું ચેતના પ્રકાશરૂપ ચિદાનંદ રાજાને પામી સુખ પામીશ. જ્યારે પ્રગટ થશે ત્યારે ચૈતન્યના પ્રકાશરૂપ એટલે સાક્ષાત ચેતનાના સ્વસંવેદનરૂપ ચૈતન્ય રાજાનો અનુભવ કરીને, પામીને એટલે અનુભવ કરીને તું સુખ પામીશ. તને ત્યાં નિરાકુળ સુખ પ્રગટ થશે. વિશેષ વાત હતી, અનુભવ થશે અને અનુભવમાં તને નિરાકુળ સુખનો અનુભવ પણ થશે. તારું આત્મિક સુખ તને વેદનમાં આવશે. જે સુખનું વર્ણન કરવા માટે જગતમાં કોઈ પદાર્થની ઉપમા નથી તેથી તેને અનુપમ સુખ કહેવામાં આવે છે. એવું એક અનુપમ સુખ, અવર્ણનીય સુખ, તૃપ્તિરૂપ સુખ, વિશ્રામરૂપ સુખ, એકદમ આકુળતાના અભાવરૂપ, સર્વાંશે આકુળતાના અભાવરૂપ સુખ છે. જેનું સ્વરૂપ એવું સુખનું છે એવું સુખ તને અનુભવમાં આવશે. એક શ્રીમદ જેવો વિચારવાન જીવને વિચારમાં આવી શકે એવી વાત લીધી છે કે જે આ રાગ દ્વેષ વધઘટ થતા દેખાય છે એમાં જે દુઃખ છે એ પણ વધતું ઘટતું દેખાય છે તો એ કોઈ કાયમી ચીજ છે એમ ન રહ્યું. જે વધે છે જે ઘટે છે તો તેનો અભાવ પણ થઈ શકે છે.
આમ
લીધું છે તો વર્તમાન આકુલતાના વેદન ઉપરથી એ આકુલતાનું વેદન વધે છે, ઘટે છે, ઘટે છે, ઘટતા 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 અભાવ થઈ શકે એમ સમજી શકાય એવી વાત છે.
બરોબર,
એમ ત્યાં સુધી પહોંચાઈ ગયું કે જો આ આકુળતા ન જ હોય તો એક અણાકુળ ભાવ રહી જાય, આકુળતા રહીત ભાવ રહી જાય, જેમાં સુખ વેદન અવશ્ય હોય છે, એને આત્મિક સુખ કહેવામાં આવે છે, આત્મિક શાંતિ એને કહેવામાં આવે છે. એવા સુખને તું પામીશ. ઓળખાણ થઈ છે એમાં જે સુખ પામવાનો છે એના કરતા અનંત ગુણ સુખ સમૃદ્ધ આત્માની ઓળખાણ થઈ છે. કેમ એ પરિણતિ આત્મા તરફ દૂરાઈ ગઈ, કેમ એ પરિણામ આત્મા તરફ આકર્ષિત થયા, અરે આકર્ષિત થયા નહીં પણ કેમ આત્મામાં અંતર નિમગ્ન થઈ ગયા, ડૂબી ગયા, કે સુખનો ભંડાર આત્મા પોતે છે એમ અનંત સુખના ભંડારને પોતે જોયો છે તેથી ત્યાં એકાગ્ર થઈ ગયા, નિમગ્ન થઈ ગયા અને તેથી ત્યાં સુખાનુભવ થયો.
બરોબર,
એ સુખને અમૃતની ઉપમા આપી એક વાર પણ તો તેને પ્રત્યક્ષણ જન્મ મરણનો નાશ થાય એમ છે. એટલે એને મરતો નથી એમ ગણીને સદાય પોતાના શાશ્વત અસ્તિત્વના આધારે જીવતો, પરિણમનમાં જીવતો પોતાને અનુભવે છે તેથી તેને અમર થઈ ગયો એમ પણ કહેવામાં આવે છે. ભાવથી તો અમર થઈ ગયો, પછી બે પાંચ ભાવ રહ્યા હોય તો એ દ્રવ્ય મરણ એ ખરેખર એને માટે મરણ
નથી.
એને તો જેમ વસ્ત્ર ફાટ્યું, જીર્ણ થયું ને નવું પહેર્યું તો એને કઈ જૂનું વસ્ત્ર, જીર્ણ વસ્ત્ર છોડવાનું દુઃખ કોને હોય. ઉલટાનું નવું પહેરીને જોવે અરીસામાં કમા સરસ છે, ચાલો આજથી હવે આ નવું પહેરશું, જૂનું છોડી ગયો, જરા એને દુઃખ થાય છે, ફાટી ગયેલું જીર્ણ થઈ ગયેલું વસ્ત્ર છે એમાં શું પછી એને કઈ આકર્ષણ કે મોહ રહેતો
નથી.
સહેજે એને છોડી છોડવાનું થાય છે અને નવાને ગ્રહણ કરવાનું થાય છે. એમ જીર્ણ શરીર થયું હોય ને છૂટે ને નવું શરીર આવે તો અહીંયા સમ્ય જ્ઞાનમાં જીર્ણ શરીરનો મોહ નથી, અરે નવા શરીરનો પણ એને મોહ નથી. પછી જીર્ણનો તો હોય જ ક્યાંથી, દ્રષ્ટાંતમાં તો નવા શરીરનો મોહ થાય છે ને જૂનાનો મોહ નથી રહેતો, પણ મોહ ચાલુ ને ચાલુ રહે છે. અહીંયા જૂના દેહ કે નવા દેહ સંબંધી દેહ રહીત પોતે છે એમ જ્યાં એને પોતાનું ગુપ્ત જ્ઞાન થયું છે ત્યાં એને શરીરના આવવા જેવા સંબંધિત હર્ષ વિષાદ નથી. શું કહે છે કે ત્યાંથી ચેતના પ્રકાશ રૂપ ચિદાનંદ રાજાને પામીને સુખ પામીશ. ગુપ્ત જ્ઞાન થયું એટલે ચિદાનંદ રાજાનો અનુભવ થશે, એ અનુભવ થશે એટલી વાત અધૂરી નથી રાખી, પણ એ અનુભવમાં સુખાનુભવ થશે, સુખામૃતનો અનુભવ થશે, એ અમૃતની વાત પણ લીધી છે. આ પ્રકારે આ તને મેં નિજ સુખનો ઉપાય કહ્યો. જો તારે સુખ સુખ જોઈતું હોય, સુખી થવું હોય તો આ ભાવકર્મની ગુફામાં જઈને જે પ્રદેશમાંથી ભાવકર્મરૂપ રાગદ્વેષ મોહની વૃત્તિ ઉત્પન્ન થઈ છે તેના અસ્તિત્વને શુદ્ધ અસ્તિત્વને ની ઓળખાણ કર, એની ઓળખાણ કરતાં તને નિજ સુખ પ્રગટ થશે. આ ઓળખાણ છે, એ નિજ સુખનો ઉપાય છે. બીજો કોઈ સુખનો ઉપાય નથી. ટોડરમલજીએ તો બહુ સાફ સાફ લખ્યું છે કે જગતના જીવો સુખનો ઉપાય નહીં જાણતા હોવાથી ભ્રમણાથી સુખ પ્રાપ્ત કરવા માટે દુઃખના ઉપાયને સેવે છે. આવી વાત લખી છે બહુ સારું. શ્રીમદજીએ તો 16મા વર્ષે લખી, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો. જે સુખ પ્રાપ્તિ માટેનો તારો પ્રયત્ન છે, તારા ભાવ છે, અથવા જે પૌગોલિક સુખમાં તને સુખ નહીં હોવા છતાં સુખ લાગે છે, અનુભવાય છે, તેથી તેની પ્રાપ્તિ અર્થે તારા પરિણામ દોડે છે, એ તને સુખ પ્રાપ્તિની પ્રાપ્તિ નહીં કરાવે, પણ તને દુઃખની પ્રાપ્તિ કરાવશે. જીવને દુનિયાભરની ઈચ્છા પડી છે, અને એમાં એકલું એ ઈચ્છાઓમાં એકલું આકુળતારૂપ સુખ દુઃખ દુઃખને દુઃખ જ છે, એની સમજણ અહીંયા બહુ સંક્ષેપમાં આપી દીધી છે કે તારા ઈચ્છાના ભડકાત અને દુઃખના રસ્તે ધકેલે છે. તું દુઃખી થઈ જઈશ, અનંત અનંત દુઃખી થઈ જઈશ.
બરાબર.
તેથી એ ભ્રમણાથી તું પાછો વળ, અને આ ગુપ્ત જ્ઞાન જો તને થાય તો સુખનો અનુભવ થયા વિના રહેશે. ગુપ્ત શબ્દ વાપર્યો છે. ગુપ્ત તત્વ સૃષ્ટિને, ગુપ્ત ચમત્કાર સૃષ્ટિને લક્ષમાં નથી. શ્રીમદજી આ વચન વાપર્યું છે. ચમત્કારિક એવું જે ચૈતન્ય આત્મા, ચમત્કારિક શક્તિ ધરાવતો એવું જે આ ચૈતન્ય આત્મા, એ જગતને ગુપ્ત છે. જગતના જીવો એને જાણતા નથી, તેથી ઊંધી દિશામાં દોડે છે. એટલે સૃષ્ટિને જગતના જીવોને આ લક્ષમાં નથી એવી વાત લીધી છે. પોતાના તેનાથી રહિત એવા પોતાના સ્વરૂપને ઓળખે ત્યારે, ઓળખાણ થતાં સ્વરૂપનો મહિમા આવે છે.
બરોબર.
ઓળખાણ થતાં આ વિકલ્પમાં સુખ નથી, રાગમાં સુખ નથી, સંયોગમાં સુખ નથી, એવી એવું સ્પષ્ટ એને સમજાય છે, જ્ઞાનમાં ભાસે છે.
બરોબર.
સુખથી ખાલી એવા એ પદાર્થોમાં સુખની મને ભ્રમણા થઈ હતી એમ એને ભાસે છે. એ ભ્રમણાની ભૂખ દેખાય છે ત્યારે ભ્રમણા રહેતી
નથી.
જે પદાર્થો ને જે ભાવો સુખથી એકદમ ખાલી છે, સુખથી સુખથી એકદમ રહી છે, એવું ચોખ્ખે ચોખ્ખું જ્ઞાનમાં જણાય, પછી એની મહિમા ક્યાંથી થાય? મહિમા થતી હતી એનું કારણ સુખાભાસ હતો. આભાસ તો શું કે જ્ઞાની કહે છે, એને તો ખરેખર સુખ લાગતું હતું, એટલે એની મહિમા છૂટતી નહોતી. એ પ્રશ્ન નથી. આત્માને ઓળખે, સ્વરૂપની ઓળખાણ થાય, એટલે અનાદિની એ વાતમાં ફેર પડે છે. પહેલો વહેલો ફેર અહીંયા પડે છે. જેને અહીંયા ગુપ્ત જ્ઞાન એમ કહ્યું, આને આને ગુપ્ત જ્ઞાન કહી દીધું. અંદરમાં થયું ને, બારમાં હજી કાંઈ ફેર નથી પડ્યો, અંદરમાં આખો મહિમા ફરી ગયો. એને જગતના તમામ પદાર્થોનો મહિમા ફરી ગયો, બદલાઈ ગયો.
બરોબર.
આ પરિસ્થિતિ
હોય,
સ્વરૂપનો મહિમા આવે છે એટલે જ્ઞાન અનંત જ્ઞાનનું સામર્થ્ય છે. જ્ઞાનનું અનંત જ્ઞાન સામર્થ્ય છે એને પૂરેપૂરું જેટલું છે એટલું એને નિશ્ચિત થાય છે, અવભાષિત થાય છે. ઓહો, અનંત 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 જ્ઞાન અને અનંત 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 સુખનું તત્વ છે. જ્ઞાન રસનો કંદ અને સુખ રસનો કંદ છે આત્મા. એ આખું દળ એને ભાષણમાં આવે છે, પછી એને મહિમા નહીં થવાનો શું પ્રશ્ન છે? જેટલું જેવડું છે એટલું તત્વ જ્ઞાનમાં આવ્યું ને એનો મહિમા ન થાય એમ કેમ બને? એ જગતમાં અસાધારણ પ્રસંગ જુએ છે તો પણ એની અસર પરિણામ ઉપરથી જતી નથી. તો સાક્ષાત સિદ્ધ પરમાત્માની મૂર્તિ અંદરમાં જુએ, મૂર્તિ તે આખે આખી પોતા સ્વરૂપે લોટરી લાગી ગઈ એને તો. એના પરિણામ ઉપરથી અસર ભૂંસાડી કેવી રીતે શકાય? કેટલી અસર આવે ઊંડી કે ભૂંસાડવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે એને કોઈ એને પ્રગટ થશે. હવે છુપાયેલો નહીં રહી શકે, એની દશા પ્રગટ્યા વિના રહેશે. અંદર ના છુપાયેલો છે સિદ્ધ પદ, પણ હવે છુપાઈને રહી નહીં શકે. ભાળી ગયો, ઘરમાં ચોર ભાળી જાય તો પણ ઊંઘતો નથી ભયથી. સર્પ ભાળી જાય, સર્પ હું કાન ખુજરો ભાળી જાય તો પણ ઊંઘી જતો નથી. એક સામાન્ય આ તો પ્રશ્ન છે. આ તો આખું સિદ્ધ પદ છે, અખંડ સિદ્ધ પદ. સાક્ષાત જિનેન્દ્ર પરમાત્મા પોતે મૂર્તિ આખી બિરાજમાન છે. એ જેને લક્ષમાં આવે એનું લક્ષ પછી ફરી જાય એ વાત રહેતી નથી. તમામ શાસ્ત્રો રચવાનો હેતુ જ્ઞાનીઓને કે આચાર્યોને, મુનિઓને, ગણધરોને આ એક જ રહ્યો છે જે શ્રીમદજીએ આત્મસિદ્ધિમાં કહ્યું કે લક્ષ થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. ફક્ત જીવ જો અહીંયા લક્ષ સુધી પહોંચે, આટલું ગુપ્ત જ્ઞાન એને થાય તો એ આત્મા પ્રગટ થયા વિના રહેશે. આમ વાત લીધી છે, કેમ કે આવી ચીજ લક્ષમાં આવી એને કેવી રીતે છોડે લક્ષમાંથી, કે છોડવાનો પ્રશ્ન રહેતો. જો લક્ષમાં એ રહી જાય તો પરિણમનમાં એ પ્રગટ ન થાય એ વાત અસંભવિત છે ને અશક્ય છે. એ પ્રગટે પ્રગટે ને એનું જોર એવું ઉત્પન્ન થાય છે, એનું બળ એવું ઉત્પન્ન થાય છે કે જેટલા સમયો પસાર થાય છે લક્ષ્યગત થયા પછી એમાં એ બળ વધતું જ વધતું ચાલે છે. રાગાદી ઉપરથી તો લક્ષ્ય જ છૂટી ગયું, સંયોગ ઉપરથી લક્ષ્ય છૂટી ગયું. તેથી તે દેખાતા હોવા છતાં દેખાતા નથી. જેમ લક્ષ્ય ન હોય ત્યારે આંખ ખુલ્લી હોય તો પણ જોતો હોવા છતાં જોતો નથી, દેખતો હોવા છતાં દેખતો નથી. એમ છે કે નહીં? એવી સ્થિતિ લક્ષ્ય બદલાતા થાય ત્યારે આત્મા પ્રગટ થયા વિના, એની દશા પ્રગટ થયા વિના રહે નહીં. દશા પ્રગટ થવામાં બીજું કાંઈ નથી. જે બુદ્ધિપૂર્વકના રાગાદી ભાવોની આડશ હતી, કે જે પડદો રાગનો એવો હતો, મિથ્યાત્મનો એવો હતો કે જેમાં હું પણ કરતા એને આત્મા દેખાતો નહોતો, અનુભવાતો નહોતો, તે ઉત્પન્ન થતો બંધ થયો. તે ભાવની ઉત્પત્તિ જ નથી.
બરોબર,
પછી તો એકલો આત્માને એનો અનુભવ રહી જાય છે, થઈ જાય છે બસ. જેનો હું પણ અનુભવ કરતો હતો એ લક્ષ બદલાતા એના ઉપરનું વજન છૂટી ગયું હું પણ આનું, અને એ એટલું વજન છૂટી ગયું અને જે લક્ષમાં ચીજ આવી એના ઉપર એટલું બધું વજન વધી ગયું હું પણ આથી, કે પછી પેલો હું પણ ઉત્પન્ન થતો મિથ્યાત્વ ભાવ, વિભાવમાં હું પણ ઉત્પન્ન થતો મિથ્યાત્વ ભાવ ઉત્પન્ન થતો બંધ થઈ ગયો. તેથી તે જે ઉત્પન્ન થયો એનો અનુભવ થતો નથી, જે રહ્યો તેનો, એ તો લક્ષમાં હતો હું, પણ એથી એનો સાક્ષાત પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે. એ જેમ યંત્ર સ્વયં સંચાલિત હોય છે ઓટોમેટિક, આમ ઓટોમેટિક પરિણામ ને આ સ્થિતિ આવ્યા વિના રહે નહીં. એટલે એમ કહી દીધું અહીંયા કે એ હવે છુપાયેલો તારો નાથ રહેશે
નહીં,
અને આ નિજ સુખ નો પામવાનો ઉપાય છે, આ જન્મ મરણ મટાડવાનો ઉપાય છે, સર્વ પ્રકારના ચારે ગતિના દુઃખ, અસાતાના વિવસાતા વેદનીના તમામ પ્રકારના દુઃખ, મૂંઝવણના તમામ પ્રકારના દુઃખ, સર્વ પ્રકારના જગતના સર્વ દુઃખોનું મટાડવાનું આ એક અમોઘ રામબાણ ઉપાય કયો એમ. ખાલી જાય નહીં એવો, કોકને મટે ને કોકને ન મટે એવી આ દવા નથી, આ તો રામબાણ ઉપાય છે. રામનું બાણ ખાલી જાય નહીં. વિદ્યા સાધીથી રામચંદ્રજી 72 વિદ્યામાં પ્રવીણ હતા. જગતની 72 એટલે તમામ
બધી વિદ્યા આવી ગઈ,
જેટલી ટેકનિક છે, કળા કૌશલ્ય છે, એ બધી એમને સાધી હતી. તેથી એ રીતે પુરુષોત્તમ પુરુષ પણ કહેવાયા. આવા કોઈ કોઈક જ માણસ હોય કે જે જગતના બધી વિદ્યાઓને જાણતા હોય, એમાં એમની બાણની વિદ્યા હતી, એ પણ એવી જ સાધી હતી. એનું બાણ છૂટ્યું એટલે જેના ઉપર છૂટ્યું એ છૂટ્યું, પછી એ બાણ ખાલી જાય એના નિશાનને લીધા વિના, એવું કદી બને
નહીં.
એ તો થવું હોય તો થાય, પણ આ તો ખાલી જાય એવું નથી. જેણે આત્મા ઓળખ્યો, જેણે એને આત્મા અનુભવ્યો, અનુભવ્યો એને સુખ થાય, થાય ને
થાય જ.
જગતમાં કેવા દ્રષ્ટાંતો બને છે. સુગાનીજીના જીવનમાં એમ કીધું કે 170,00,000 વસ્તીમાં હું એકમાત્ર સુખી છું. આર્થિક વ્યવસ્થા કોઈ નહોતી, અંદર સુખનો અનુભવ હતો.
બરોબર.
ઠીક. આ દિવસોમાં રાત્રે સુગાનીજીના પત્રો માંથી 2 પત્રો વાંચ્યા.
બરોબર.
કેટલાક મુમુક્ષુ અને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ ઉપર સારો રસ છે, ઘણા વર્ષ છે. રાત્રે એક વખત આ લેવું છે ભગવાનજીના પત્રોમાંથી. દિવસે સવારના લીધા હતા સમૃદ્ધિકારની પહેલી 3 ગાથાઓ ટીકા.
બરોબર.
આ નિજ સુખ તો નિજ ઉપયોગમાં કહ્યું છે, આવું જે સુખ એ ક્યાં રહ્યું છે કે પ્રગટપણે તો નિજ સુખ નિજ શુદ્ધ ઉપયોગમાં રહ્યું છે. નિજ અવલોકન છે, આગળ જગ્યાએ આવશે, નિજ અવલોકન છે તેનાથી ઉપયોગ શુદ્ધ થાય છે, એવી વાત આવે છે.
નિજની શ્રદ્ધા આવતા નિજ અવલોકન થાય છે,
ઉપયોગ શુદ્ધ થાય છે. અંદર પાનાની આસપાસ છે, અંદર પાનાની આસપાસ છે, 15-18 પાના સુધીમાં. મારી પાસે એક પ્રકૃતિ એમાં 15 પાને જુદી જુદી પ્રકૃતિ પાના બદલાયેલા. નીચે અવલોકનથી ઉપયોગ શુદ્ધ થાય છે એવું સ્પષ્ટ શબ્દો પીડા છે. પછી આવી જેવી પડે છે બરાબર છે. અહીંયા તો એટલું બધું છે, નિજ સુખ તો નિજ ઉપયોગમાં કહ્યું, પ્રગટપણે સુખ ક્યાં રહ્યું છે? નિજ ઉપયોગ થાય, શુદ્ધો ઉપયોગ થાય, એટલે કે જ્ઞાન સ્વપણે વેદાય, સ્વસંવેદનમાં સ્વપણે જ્ઞાન વેદાય, ત્યાં પ્રગટપણે નિજ સુખ રહેલું છે તે અનુભવમાં આવે છે. આમ નિજ ઉપયોગમાં સુખ રહ્યું હોવા છતાં, એમ કે છે ઉપયોગમાં સુખ હોવા છતાં તે દુર્લભ કેમ થઈ પડ્યું, કેમ અનુભવ ગોચર થતું નથી તે કહેવામાં આવે છે. એટલે ભૂલ શું છે, અથવા સુખાનુભવ જીવને કેમ નથી, અને એકલા દુઃખને એકાંતે કેમ અનુભવી રહ્યો છે એનું કારણ કહે છે. કે આ પરિણામ ભૂમિકામાં મોહ મદિરાને પીને અવિવેકમલ ઉન્મત થઈને વિવેકમલને જીતીને જયસ્તંભ રૂપી જોરાવર બનીને ઊભો છે. શું પરિસ્થિતિ છે અત્યારે, કે પરિણામની જે આ ભૂમિકા છે તેમાં મોહ મદિરા પીધેલો છે. જેમ મદિરા પીવા વાળાને વિવેક રહેતો નથી, તેમ આ જીવ પણ નિજ હિતનો વિવેક ખોઈ બેઠેલો છે.
બરોબર.
એટલે કે જે પરિણામથી એનું અહિત થાય છે તે પરિણામમાં તે ઉત્સાહિત થાય છે, તે પરિણામમાં તે રૂચિ ધરાવે છે, તે પરિણામમાં તેને રસ છે. પોતાનું પોતે નુકસાન કરે છે એને અવિવેક કહેવામાં આવે છે. કે આ પરિણામ ભૂમિકામાં મોહ મદિરાને પીને અવિવેકમલ ઉત્પન્ન થઈ, ઉન્મત થઈને, ઉન્મત એટલે પાગલ, ગાંડો થઈને, ગાંડપણમાં ગાંડપણનું જોર હોય છે.
બરોબર.
એમાં અહીંયા અવિવેકનું પણ જોર છે એમ કહીને તેને મલની ઉપમા આપી છે.
બરોબર.
મલ શરીરે બળવાનું હોય છે.
તો
કહે છે કે મિથ્યાત્વ પણ પોતાનું બળ ધરાવે છે, એ અભેદ વિવિક્ષા છે. પુરુષાર્થની મુખ્યતાથી કહીએ તો જ્યારે મિથ્યાત્વ વર્તતું હોય પરિણામમાં, ત્યારે પુરુષાર્થ એટલે પરિણામ બળ, એને પુરુષાર્થ કહીએ, એ પણ ઊંધી દિશામાં જોર કરતું હોય.
બરોબર.
એટલે એ જોરથી ઊંધી દિશામાં પ્રવર્તન, જે મિથ્યાત્વ સહિતનું પરિણમન, અજ્ઞાન સહિતનું પરિણમન, એમાં પણ એવું બળની એવી શક્તિ છે કે જીવને નિજ હિતનો વિવેક ઉત્પન્ન થાય નહીં.
બરોબર.
એનું કામ જ્ઞાનમાં થાય છે, સારા સારનો વિચાર જ્ઞાનમાં થાય છે, તેથી એ સારા સારને હિત અહિતના જ્ઞાન પર્યાયને એક અપેક્ષાએ વિવેક કહેવામાં આવે છે. વિવેક શબ્દ ત્યાં વાપરો છે, વહેંચણી કરે છે. વિવેક છે તે વહેંચણી કરે છે કે આ મને મારા હિતનું સુખનું કારણ છે. આવતીકાલે બંધ રાખશે.